નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી સફર કરવાના છીએ જે વાચકને હચમચાવી મૂકે છે, વિચારવા મજબૂર કરે છે અને કદાચ થોડા અસ્વસ્થ પણ.
ચોક્કસ.
આપણે વાત કરી રહ્યા છીએ પર્સિવલ એવરેટની 2021માં પ્રકાશિત અને બુકર પ્રાઇઝ માટે નામાંકિત થયેલી નવલકથા ધ ટ્રીઝ વિશે.
અને એવરેટ એવા લેખક છે જેઓ ક્યારે કહેવાય ને સહેલો રસ્તો નથી અપનાવતા.
બિલકુલ. તેઓ જાતિ, ઓળખ અને અમેરિકન ઇતિહાસના જે જૂના ઘા છે એવા વિષયો પર સીધો અને તીખો કટાક્ષ કરવા માટે જાણીતા છે.
તમે સહેલો રસ્તો શબ્દ વાપર્યો એ બહુ મહત્વનું છે, કારણ કે ધ ટ્રીઝ કોઈ પણ રીતે સહેલું વાંચન તો નથી જ.
સાચી વાત છે.
એની શરૂઆત એક ક્રાઇમ થ્રિલર જેવી લાગે છે, પણ પાના ફેરવતા જ એ એક અલૌકિક હોરર, એક વ્યંગાત્મક કોમેડી અને ઐતિહાસિક બદલાની એક ભયાનક ગાથા બની જાય છે.
એટલે એવરેટ જાણે સાહિત્યના નિયમો સાથે રમત રમી રહ્યા હોય એવું લાગે છે.
હા, અને એ રમત દ્વારા તેઓ અમેરિકાના ઇતિહાસના સૌથી કાળા પાનાને આપણી સામે ખોલી દે છે.
અને કાળા પાનાનું કેન્દ્ર છે એક નાનકડું પણ કુખ્યાત શહેર, મની, મિસિસિપી. આ નામ સાંભળતા જ ઇતિહાસના જાણકારોના મનમાં 1955ની એક ભયાનક ઘટના તાજી થઈ જાય. અહીં જ 14 વર્ષના અશ્વેત કિશોર એમેટ ટેલની શ્વેત લોકોના ટોળા દ્વારા અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
અને એ ઘટનાએ અમેરિકાની નાગરિક અધિકાર ચળવળમાં આગ ચાંપવાનું કામ કર્યું હતું.
બરાબર. આ નવલકથા એ દબાયેલા ભૂલાયેલા નહીં પણ દબાયેલા ઇતિહાસના પુનરાગમનની કહાણી છે.
અને આ પુનરાગમન પણ બહુ જ હિંસક અને રહસ્યમય રીતે થાય છે. વાર્તા વર્તમાન સમયમાં શરૂ થાય છે. મની શહેરમાં બે શ્વેત વ્યક્તિઓ જુનિયર સી લી અને વિટ બ્રાયન્ટની હત્યા થાય છે.
અને હત્યાની રીત પણ અત્યંત ક્રૂર છે ને?
ખૂબ જ ક્રૂર. આખા શહેરમાં સનસનાટી ફેલાઈ જાય છે અને તપાસમાં ખબર પડે છે કે આ બંને મૃતકો એમેટ ટિલના હત્યારાઓના જ વંશજ છે.
ઓહો, એટલે સીધું કનેક્શન.
હા, પણ વાર્તાનો અસલી વળાંક એ નથી.
ના, અસલી વળાંક તો એનાથી પણ વધુ વિચિત્ર છે. શું છે?
દરેક હત્યાના સ્થળે પીડિતના શબની બાજુમાં એક બીજું શબ મળી આવે છે, એક અજાણ્યા અશ્વેત વ્યક્તિનું શબ.
અને એ દેખાવમાં
બિલકુલ એમેટ ટિલ જેવું જ લાગે છે. અને એના હાથમાં પીડિતના કાપી નાખેલા ગુપ્તાંગો હોય છે. આ દ્રશ્ય જ રૂવાણા ઉભા કરી દેનારું છે.
અહીંથી જ લેખક આપણને એક સામાન્ય ડિટેક્ટિવ વાર્તાના માળખામાંથી બહાર ખેંચી લે છે.
બરાબર.
મતલબ આ કોઈ સામાન્ય સિરિયલ કિલરનું કામ તો નથી જ લાગતું. આ તો જાણે ઇતિહાસ પોતે જ એક પાત્ર બનીને બદલો લેવા આવ્યો હોય એવું લાગે છે.
સાચી વાત.
આ ગાયબ થતું શબ માત્ર એક અલૌકિક ઘટના નથી, પણ એ દબાયેલા ઇતિહાસનું પ્રતીક છે જેને તમે દફનાવી શકતા નથી. એ વારંવાર પાછું આવે છે.
તમારી વાત એકદમ સાચી છે, કારણ કે જ્યારે આ બીજા શબને તપાસ માટે શબઘરમાં લઈ જવામાં આવે છે ત્યારે તે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. હા, અને થોડા દિવસો પછી જ્યારે એ જ શહેરમાં ત્રીજી હત્યા થાય છે ત્યારે પેલું જ શબ ફરીથી ત્યાં હાજર હોય છે.
આ તો પોલીસ અને તપાસ એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હશે.
બિલકુલ. અને આ જ રહસ્ય ઉકેલવા માટે મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે MBIના બે અશ્વેત ડિટેક્ટિવ એડ મોર્ગન અને જીમ ડેવિસને મની શહેરમાં મોકલવામાં આવે છે.
આ બંને પાત્રોની જોડી પણ રસપ્રદ છે.
ખૂબ જ. એડ મોર્ગન એક અનુભવી, દુનિયા જોઈ ચૂકેલા અને થોડાક હતાશ ડિટેક્ટિવ છે, જ્યારે જીમ ડેવિસ યુવાન, ઉત્સાહી અને નિયમોનું પાલન કરવામાં માનનારા અધિકારી છે.
અને એમનું મની શહેરમાં આવવું ખબર છે એ જાણે સળગતી આગમાં ઘી હોમવા જેવું છે.
હા, કારણ કે સ્થાનિક શ્વેત પોલીસ અધિકારીઓ અને ત્યાંનો સમાજ તેમને સહયોગ આપવાને બદલે તેમની મજાક ઉડાવે છે અને તેમના કામમાં અવરોધો ઊભા કરે છે.
અને અહીં આપણને લેખકની કટાક્ષ કરવાની શક્તિનો પરિચય થાય છે. નહીં, જે રીતે સ્થાનિક શ્વેત પાત્રો વાત કરે છે તેમનો જાતિવાદ એટલો બધો સામાન્ય અને
હાસ્યાસ્પદ લાગે છે
કે વાચકને હસવું પણ આવે અને ગુસ્સો પણ. એવરેટ ડાર્ક હ્યુમરનો ઉપયોગ કરીને જાતિવાદી વિચારધારાની મૂર્ખતા ઉજાગર કરે છે.
આજ તો સદન ગોથિક શૈલીની ખાસિયત છે જેનો એવરેટે અદ્ભુત ઉપયોગ કર્યો છે.
એ શું છે, જરા સમજાવશો?
જુઓ, આ શૈલીમાં દક્ષિણના સુંદર દેખાતા વાતાવરણ પાછળ છુપાયેલી ક્રૂરતા, દબાયેલા રહસ્યો અને જાતિવાદના ભૂતકાળને ઉજાગર કરવામાં આવે છે. મની શહેરનું ભેજવાળું, ગુંગળાવનારું વાતાવરણ પોતે જ એક પાત્ર બની જાય છે.
જ્યાં ઇતિહાસના ભૂત વર્તમાનને ભરડામાં લઈ રહ્યા છે,
બરાબર.
તો તપાસ આગળ વધતા એડ અને જીમને સમજાય છે કે આ હત્યાઓનો સિલસિલો માત્ર મની શહેર પૂરતો મર્યાદિત નથી.
બિલકુલ નહીં. ટૂંક સમયમાં જ શિકાગો, જે એમેટ ટિલનું ગૃહનગર હતું, અને દેશના અન્ય ભાગોમાંથી પણ આવી જ હત્યાઓના સમાચાર આવવા લાગે છે.
અને દરેક હત્યાની પેટર્ન એક જ
પેટર્ન. પીડિત કોઈને કોઈ લિંચિંગના ગુનેગારનો વંશજ છે, અને દરેક જગ્યાએ એમેટ ટિલ જેવું દેખાતું પેલું રહસ્યમય શબ હાજર હોય છે. જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આખા દેશમાં લિંચિંગના પાપનો હિસાબ માંગી રહી હોય.
મને જે વાત સૌથી વધુ પ્રભાવશાળી લાગી તે એ છે કે આપણા બંને ડિટેક્ટિવ્સ એડ અને જીમની ભૂમિકા કેવી રીતે બદલાય છે.
હા,
તેઓ કાયદા અને વ્યવસ્થાના પ્રતિનિધિ તરીકે કેસ ઉકેલવા આવે છે, પણ ધીમે ધીમે તેઓ આ ઐતિહાસિક ન્યાયના લાચાર સાક્ષી બનીને રહી જાય છે. તેમની બંદૂકો, તેમના બેજ, તેમની સત્તા, બધું જ પેલી અલૌકિક તાકાત સામે વામણું સાબિત થાય છે.
અને આ લાચારી જ તેમને વાર્તાના સૌથી મહત્વના પાત્ર સુધી લઈ જાય છે. તેમની તપાસ તેમને 105 વર્ષીય વૃદ્ધા મામા ઝેડ, એટલે કે ગર્ટરૂડ પાસે પહોંચાડે છે.
મામા ઝેડ
માત્ર એક પાત્ર નથી, પણ તે અમેરિકાના અશ્વેત સમુદાયની જીવંત સ્મૃતિ છે. એક એવી સ્મૃતિ જેને સમાજ ભૂલાવી દેવા માંગે છે.
તો મામા ઝેડનું રહસ્ય શું છે? તેમની પાસે એવું શું છે જે આખા કેસની દિશા બદલી નાખે છે?
વાત એમ છે કે મામા ઝેડે તેમના લાંબા જીવનકાળ દરમિયાન અમેરિકામાં થયેલી દરેક લિંચિંગની ઘટનાનો ઝીણવટ ભર્યો રેકોર્ડ રાખ્યો છે.
દરેક ઘટનાનો?
હા, તેમને પીડિતો અને તેમના હત્યારાઓના નામ, તેમના પરિવારો અને તેમના વંશજોની સંપૂર્ણ વિગતો સાથે હજારો ફાઇલો બનાવી છે. અને આ દરેક ફાઇલ પર તેમણે એક જ શબ્દ લખ્યો છે, ધ ટ્રીઝ,
વૃક્ષો. કારણ કે મોટાભાગની લિંચિંગ વૃક્ષો પર લટકાવીને કરવામાં આવતી હતી.
બિલકુલ.
શું વાત છે! તો આ ફાઇલો જ પેલી અલૌકિક શક્તિ માટે કિલ લિસ્ટ બની જાય છે,
એવું જ લાગે છે.
મામા ઝેડનું પાત્ર અહીં માત્ર એક સાક્ષી નથી, પણ તે પોતે જ એક શક્તિ છે. આ માત્ર યાદી નથી, આ ભૂંસી નાખવામાં આવેલા ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ છે.
અને તેમનો આ ખાનગી સંગ્રહ જ વાર્તાના અંતિમ ચરણમાં રાષ્ટ્રવ્યાપી બળવાનું કારણ બને છે. કોઈક રીતે મામા ઝેડની આ ફાઇલો લીક થઈ જાય છે. હા, અને ડિજિટલ સ્વરૂપે દેશભરમાં આગની જેમ ફેલાઈ જાય છે. અચાનક વર્ષોથી અન્યાયનો ભોગ બનેલા લોકોના હાથમાં તેમના અત્યાચારીઓના વંશજોના નામ અને સરનામા આવી જાય છે.
અને અહીં લેખક આપણને એક એવા અસ્વસ્થ કરી દેનારા સવાલ સામે લાવીને મૂકી દે છે કે જ્યારે તંત્ર ન્યાય આપવામાં સદીઓ સુધી નિષ્ફળ જાય
અને લોકોના હાથમાં બદલો લેવાની તાકાત આવી જાય,
ત્યારે શું થાય? શું હિંસક બદલો ન્યાયી ઠરે?
આ નવલકથા આનો કોઈ સહેલો જવાબ નથી આપતી. તે ફક્ત એ બતાવે છે કે જ્યારે દબાણ હદ કરતા વધી જાય ત્યારે વિસ્ફોટ અનિવાર્ય બની જાય છે.
અને એ વિસ્ફોટ થાય છે.
હા, દેશભરમાં, ખાસ કરીને અશ્વેત સમુદાયના લોકો કાયદો પોતાના હાથમાં લે છે અને ફાઇલોમાં ઉલ્લેખિત લિંચરોના વંશજોને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. આ ઘટનાઓને અસામાન્ય નહીં, પણ એક પ્રકારની સુધારણા તરીકે જોવામાં આવે છે.
જાણે ઇતિહાસ પોતાના ચોપડા સરખા કરી રહ્યો હોય.
બરાબર. દેશવંશીય ગૃહયુદ્ધની આરે આવીને ઊભો રહી જાય છે.
આ તો ભયાનક પરિસ્થિતિ છે. તો વાર્તાનો અંત ક્યાં થાય છે?
વાર્તા તેના અંતિમ ચરણમાં ફરીથી મની શહેરમાં પાછી ફરે છે, જ્યાંથી બધું શરૂ થયું હતું, અને પરિસ્થિતિ સંપૂર્ણપણે હાથમાંથી નીકળી જાય છે.
કેવી રીતે?
એક તરફ FBI અને સ્થાનિક પોલીસ છે, બીજી તરફ બદલો લેવા તત્પર શ્વેત નાગરિકોનું ટોળું છે, અને ત્રીજી તરફ મામા ઝેડની રક્ષા કરવા આવેલા સશસ્ત્ર અશ્વેત નાગરિકો છે.
એટલે કે ત્રિપાંખીઓ જંગ.
હા, અને મામા ઝેડના ઘરની આસપાસ ભીષણ ગોળીબાર થાય છે.
અને પેલી અલૌકિક હત્યાઓનું શું થાય છે?
એ જ તો આ વાર્તાનો સૌથી ડરામણો અને શક્તિશાળી ભાગ છે. આ માનવસર્જિત અંધાધૂંધી અને હિંસાની વચ્ચે પણ પેલી અલૌકિક હત્યાઓ ચાલુ જ રહે છે,
અટકતી નથી
જરા પણ નહીં. જાણે કે એ ઐતિહાસિક શક્તિને માણસોની લડાઈથી કોઈ ફેર જ પડતો નથી. તે તો બસ પોતાનો હિસાબ પૂરો કરવા આવી છે. વાર્તાનો અંત કોઈ સમાધાન કે શાંતિ સાથે નથી થતો.
તો પછી
તે સમાજના સંપૂર્ણ પતનના દ્રશ્ય સાથે સમાપ્ત થાય છે, જે સૂચવે છે કે આ હિસાબ હજી શરૂ જ થયો છે, પૂરો નથી થયો.
અને જેણે આટલું ઓછું હોય, લેખક અંતમાં એક છેલ્લો પ્રહાર કરે છે.
હા, નવલકથાના અંતે લેખક વાસ્તવિક જીવનમાં લિંચિંગનો ભોગ બનેલા હજારો લોકોના નામની એક લાંબી યાદી આપે છે. પાનાઓ સુધી એ યાદી ચાલે છે.
અને એ ક્ષણે કાલ્પનિક વાર્તા અચાનક એક દર્દનાક ઐતિહાસિક વાસ્તવિકતા બની જાય છે અને વાચકને સ્તબ્ધ કરી દે છે.
બિલકુલ,
આ પુસ્તક ખરેખર ઘણા સ્તરો પર કામ કરે છે. જો આપણે તેની મુખ્ય થીમ્સની વાત કરીએ તો સૌથી સ્પષ્ટ થીમ છે ઐતિહાસિક આઘાત, એટલે કે હિસ્ટોરિકલ ટ્રોમા અને સ્મૃતિ.
હા,
એવરેટ સ્પષ્ટપણે કહે છે કે ભૂતકાળ ક્યારેય મરતો નથી, ખાસ કરીને જ્યારે તેની સાથે અન્યાય થયો હોય. તેને દબાવવાથી તે વધુ હિંસક બનીને પાછો આવે છે.
અને બીજી મોટી થીમ છે ન્યાયની નિષ્ફળતા. આ પુસ્તક અમેરિકન ન્યાય પ્રણાલીની આકરી ટીકા છે. તે દર્શાવે છે કે જ્યારે વ્યવસ્થા પોતે જ અન્યાયી હોય
અને ન્યાય આપવામાં નિષ્ફળ જાય,
ત્યારે લોકોના મનમાં બદલાની ભાવના કેવી રીતે જન્મ લે છે, અને પછી ન્યાય અને બદલો વચ્ચેની રેખા ઝાંખી પડી જાય છે.
અને આપણે નામ અને સ્મરણની શક્તિને પણ ભૂલી ન શકીએ. મામા ઝેડનું કાર્ય એ માત્ર માહિતીનો સંગ્રહ નથી,
ના, એનાથી ઘણું વધારે છે.
તે ભૂંસાયેલા ઇતિહાસને જીવંત રાખવાનો, પીડિતોને તેમની ઓળખ અને માનવતા પાછી આપવાનો એક શક્તિશાળી પ્રયાસ છે. જ્યારે તંત્ર કોઈને ભૂલાવી દેવા માંગે છે, ત્યારે તેમને યાદ રાખવા એ પોતે જ એક ક્રાંતિકારી કાર્ય બની જાય છે.
અને આ બધી ગંભીર વાતોને એવરેજ જે શૈલીમાં રજૂ કરે છે તે અજોડ છે. ડિટેક્ટિવ, સધન ગોથિક, અલૌકિક હોરર અને વ્યંગ્યાત્મક થ્રિલરનું આવું મિશ્રણ ભાગ્યે જોવા મળે છે.
સાચી વાત છે. અને શીર્ષક ધ ટ્રીઝ પોતે જ કેટલું શક્તિશાળી પ્રતીક છે.
હા, વૃક્ષો જે જીવન અને પ્રકૃતિનું પ્રતીક હોવા જોઈએ, તે અહીં ભયાનક હિંસા અને મૃત્યુનું સ્થળ બની જાય છે. તે સૌંદર્ય અને ભયાનકતાનો એક સાથે પ્રતીક છે.
અંતે આ નવલકથા આપણને એ વાત પર વિચારવા મજબૂર કરે છે કે ઇતિહાસના અન્યાયને અવગણવાથી તે ક્યારે ભૂંસાતો નથી, તે સમાજના પાયામાં ઊંડે સુધી ઉતરી જાય છે.
અને જ્યાં સુધી સમાજ તેના ભૂતકાળના ઘાનો પ્રામાણિકપણે અને હિંમતભેર સામનો કરતો નથી, ત્યાં સુધી સાચી શાંતિ અને ન્યાયની સ્થાપના અશક્ય છે. ભૂતકાળ હંમેશા પોતાનો હિસાબ લેવા પાછો આવે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.